એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણને બધાને વિચારવા મજબૂર કરે છે.
હા, ખાસ કરીને આજના સમયમાં આપણે ટોળા અને સત્તા આ બે શક્તિઓ વચ્ચેના જટિલ સંબંધોની વાત કરીશું.
બરાબર. પુસ્તક છે એલિયાસ કેનેટીનું, ખૂબ જ પ્રખ્યાત, જન્મેદની અને સત્તા.
અને આ વિષય આજે એટલો બધો પ્રાસંગિક છે ને, આપણે રોજબરોજ જોઈએ છે.
જેમ કે,
અરે જુઓ ને, રાજકીય રેલીઓ કેવી ઉભરાઈ છે. સોશિયલ મીડિયા પર જુઓ તો કોઈ મુદ્દો પળવારમાં વાયરલ થઈ જાય, લોકોના ટોળે ટોળા એક અભિપ્રાય પાછા લાગી જાય, મોટા સામાજિક આંદોલનો થાય છે.
હા, એ તો છે ને.
આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક ટોળાની એક અદ્રશ્ય શક્તિ અને તેને કાબૂમાં રાખવાની કે વાપરવાની સત્તાની લાલસા દેખાય જ છે.
એટલે આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણે ભલે ને ગમે તેટલા સમજદાર હોઈએ પણ ટોળામાં ભળીએ ત્યારે આપણું વર્તન કેમ બદલાઈ જાય છે, એમ ને?
બરાબર. એ જ સવાલના મૂળમાં ઉતરવાનો પ્રયાસ કેનેટીએ કર્યો છે.
તો જેમને આટલો ગહન વિષય ખેડ્યો એ લેખક એલિયાસ કેનેટી, એમના વિશે થોડું જાણીએ. એમનો પરિચય પણ જરા હટકે છે.
હા, ચોક્કસ. એલિયાસ કેનેટી જન્મ 1905માં બલ્ગેરિયામાં થયેલો, પણ લખતા હતા જર્મન ભાષામાં.
ઓ, રસપ્રદ.
અને એમને 1981માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મળેલો. આ પુસ્તક જન્મેદની અને સત્તા એ તો એમનું જીવન કાર્ય ગણાય. કહેવાય છે કે 30 વર્ષથી પણ વધુ સમય એમણે આના પર કામ કર્યું.
30 વર્ષ લાંબો સમય કહેવાય.
હા, અને તેઓ કોઈ મતલબ ટિપિકલ વિદ્વાન નહોતા, સમાજશાસ્ત્રી કે ઇતિહાસકારના ખાનામાં ન બંધ બેસે. એમને બહુશ્રુત કહી શકાય, અનેક વિષયોના જાણકાર.
અને એમના જીવનના અનુભવોનો પણ એમના વિચારો પર ઘણો પ્રભાવ રહ્યો હશે, ખરું ને?
અને ત્યાં એમણે નરી આંખે નાઝીવાદનો ઉદય જોયો.
અચ્છા, એટલે એમણે બધું બહુ નજીકથી જોયું.
હા, હિટલરનો ઉદય, જર્મન ટોળાનો એ સામૂહિક જુવાળ, એમના માટે આ કોઈ થિયરી નહોતી, જીવતો જાગતો અનુભવ હતો, એક ભય હતો. એના કારણે જ એમને લંડન ભાગી જવું પડ્યું હતું.
ઓહ.
એટલે આ જે અંગત આઘાત હતો એણે જ એમને પ્રેરણા આપી કે આ સામૂહિક ગાંડપણ પાછળ શું છે એ સમજવું જ પડશે.
એટલે એમની વાતમાં વજન માત્ર પોથી પંડિતાઈનું નથી પણ અનુભવનું પણ છે.
ચોક્કસ. એટલે તેઓ ખાલી આંકડા કે શૈક્ષણિક સિદ્ધાંતો પર નથી અટકતા, એ તો પૌરાણિક કથાઓ, ધર્મ, ઇતિહાસ, મનોવિજ્ઞાન, સાહિત્ય, અરે પ્રાણીશાસ્ત્રમાંથી પણ દાખલા ટાંકે છે.
ગજબ.
હા, અને આ બધાને જોડીને તેઓ માનવ વર્તનની મૂળભૂત સનાતન પેટર્ન શોધવાનો પ્રયત્ન કરે છે. જાણે કોઈ કવિની નજર અને ફોરેન્સિક સાયકોલોજિસ્ટનું બીજું વાપરી રહ્યા હોય.
વાહ. તો ચાલો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. જન્મેદની અને સત્તાનો મુખ્ય તર્ક શું છે?
કેનેટી એમ કહે છે કે જો આપણે સમાજ અને ઇતિહાસને ખરેખર સમજવા હોય તો બે વસ્તુઓને બરાબર સમજવી પડે. એક છે જન્મેદની, એટલે કે ટોળું,
અને બીજું
છે સત્તા. અને આ બંને મતલબ એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે એક વગર બીજાને સમજવું મુશ્કેલ છે.
અચ્છા, અને આ સમજવાની શરૂઆત ક્યાંથી થાય છે, વ્યક્તિથી કે પછી સીધા સમૂહથી?
એ જ તો મજાની વાત છે. કેનેટી શરૂઆત કરે છે વ્યક્તિથી. આપણા બધાની અંદર ઊંડે ઊંડે એક ભય રહેલો છે.
કેવો ભય?
અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્પર્શ થવાનો ભય. આપણે બધા અજાણ્યા લોકોથી થોડું અંતર રાખીએ છીએ, નહીં? આપણી એક પર્સનલ સ્પેસ હોય છે. આ આપણી મૂળભૂત માનસિક સ્થિતિ છે.
હા, એ તો સાચું. પણ ટોળામાં તો લોકો ખભે ખભા મિલાવીને ઊભા હોય છે, ત્યાં ક્યાં આ ભય?
અને બસ, એ જ કેનેટીનો પોઈન્ટ છે. ટોળામાં આ મૂળભૂત ભય જે છે ને, એ ઉલટો થઈ જાય છે.
ઉલટો? કેવી રીતે?
ભયની જગ્યાએ એક પ્રકારની મુક્તિનો અનુભવ થાય છે, એકતાનો, સમાનતાનો. જ્યાં બધા એકબીજાને અડે છે, સ્પર્શે છે, ત્યાં વ્યક્તિગત જે પેલી સીમાઓ હતી એ જાણે ઓગળી જાય છે.
અચ્છા.
કેનેટી આ સ્થિતિ માટે ખાસ શબ્દ વાપરે છે, ડિસ્ચાર્જ. જાણે વ્યક્તિ પોતાના હુંપણાના, પોતાની ચિંતાઓના, પોતાની અલગતાના બોજમાંથી ક્ષણભર માટે મુક્ત થઈ જાય છે અને સમૂહ સાથે એક થઈ જાય છે. આ અનુભવ બહુ ખેંચાણવાળો હોઈ શકે છે.
હું સમજી ગયો. તો આ થઈ ટોળાની વાત. હવે સત્તા વિશે શું કહે છે? એનો અર્થ શું?
કેનેટી માટે સત્તા એટલે ખાલી પોલિટિકલ પાવર કે પૈસાની તાકાત નહીં, એનાથી પણ વધુ મૂળભૂત છે, સાયકોલોજીકલ છે.
મનોવૈજ્ઞાનિક કઈ રીતે?
એના કેન્દ્રમાં છે આદેશ આપવાની શક્તિ અને બીજા પાસે એ આદેશ પળાવવાની ક્ષમતા.
ઠીક છે.
અને બીજું જે કદાચ વધુ ચિંતાજનક પાસું છે તે છે બચી જનાર હોવાનો અહેસાસ, સર્વાઈવર.
બચી જનાર, એનો શું મતલબ?
એટલે કે બીજા બધા નાશ પામે, મરી જાય, પણ પોતે ટકી રહે. કેનેટી તો ત્યાં સુધી કહે છે કે શાસકની શક્તિનો સાચો માપદંડ એ છે કે એણે કેટલા લોકોને પોતાની પાછળ છોડી દીધા, ખાસ કરીને કેટલાને મોતને ઘાટ ઉતાર્યા.
બાપરે, આ તો બહુ જ ગંભીર વાત થઈ. તો પુસ્તકનો હેતુ શું છે? શું ખાલી આ બધું વર્ણન કરવાનું છે?
ના ના, વર્ણનથી ઘણું આગળ છે. કેનેટી જાણે માનવ સમૂહોની જે માનસિક બીમારીઓ કહી શકાય એનું નિદાન કરવાનો પ્રયાસ કરે છે.
પેથોલોજી ઓફ ધ માસિસ.
હા, એવું જ કંઈક. એ પૂછે છે કે કઈ આદિમ શક્તિઓ છે જે આપણને ટોળા તરફ ખેંચે છે, કેમ આપણે અતાર્કિક બની જઈએ છીએ, અને જે લોકો સત્તા પર છે એ લોકો આ શક્તિઓનો ઉપયોગ કેવી રીતે કરે છે.
એટલે એ પેટર્ન શોધે છે.
બરાબર. ધાર્મિક જુવાળ હોય, ક્રાંતિ હોય, યુદ્ધ હોય કે પછી તહેવારની ભીડ હોય, આ બધામાં કઈ સમાન માનસિક પેટર્ન કામ કરે છે એ સમજાવવા તે ઇતિહાસ, મિથકો, સાયકોલોજી બધાનો ઉપયોગ કરે છે.
સમજાયું.
અને પુસ્તકની ગોઠવણી પણ તમે કહ્યું એમ અલગ છે. ચેપ્ટર્સ નથી પણ મોટા ભાગ છે. તો પહેલા ભાગથી શરૂ કરીએ, જનમેદની, ધ ક્રાઉડ. અહીંથી વાત શરૂ થાય છે ખરું ને?
હા, આ ફાઉન્ડેશન છે. અહીં કેનેટી પેલા સ્પર્શના ભય અને ટોળામાં થતા ડિસ્ચાર્જની વાતને વિસ્તારથી સમજાવે છે. કેમ એ આટલું આકર્ષક લાગે છે? કારણ કે ક્ષણભર માટે આપણે આપણી એકલતા અને મર્યાદાઓ ભૂલી જઈએ છીએ.
અને પછી એ ટોળાના ગુણધર્મોની વાત કરે છે. હા, મુખ્ય ચાર ગુણધર્મો ગણાવે છે. એક, ઘનતા. ટોળું બને એટલું ઘટ્ટ થવા માંગે છે. બીજું, સમાનતા. ટોળામાં કોઈ ઊંચ નીચ, અમીર ગરીબ નથી રહેતું, બધા એક સરખા.
હા, ભીડમાં એવું લાગે ખરું.
ત્રીજું, દિશા. ટોળું હંમેશા કોઈ એક દિશામાં જ જતું હોય એવું લાગે, ભલે લક્ષ્ય સ્પષ્ટ ન હોય. અને ચોથું, વૃદ્ધિ. ખાસ કરીને ખુલ્લું ટોળું એ સતત મોટું થવા માંગે છે, નવા લોકોને પોતાનામાં સમાવવા માંગે છે.
એટલે આ ગુણધર્મો જ ટોળાને આટલું પાવરફુલ બનાવે છે અને ક્યારેક અનકન્ટ્રોલેબલ પણ.
બરાબર. ટોળું ખાલી માણસોનો સરવાળો નથી, એનું પોતાનું એક વ્યક્તિત્વ જેવું બની જાય છે. કેનેટી તો એના પ્રકારો પણ પાડે છે.
કેવા પ્રકારો?
જેમ કે ખુલ્લા ટોળા, જે સતત વધતા રહે, જેમ કે કોઈ રેલી કે આંદોલન. અને બંધ ટોળા, જેમની સીમા નક્કી હોય, સ્ટેડિયમની ભીડ. પછી લયબદ્ધ ટોળા, જેમ કે માર્ચ કરતા સૈનિકો. અને સ્થિર ટોળા, બસ સ્ટેન્ડ પર ઉભેલી ભીડ. અને તે ટોળાના પ્રતીકોની પણ વાત કરે છે. નદી, આગ, જંગલ, અનાજનો ઢગલો. કહે છે કે આ પ્રતીકો આપણા અચેતન મનમાં ટોળાના સ્વભાવને બતાવે છે.
રસપ્રદ. આ તો થયું ટોળાનું સાયકોલોજી. પણ કેનેટીઓ માને છે કે ટોળા બન્યા એ પહેલાં પણ કંઈક હતું. બીજો ભાગ છે જૂથ, ધ પેક. આ શું છે, ટોળાથી અલગ?
હા, કેનેટી મુજબ જૂથ એ ટોળાનો ઉત્ક્રાંતિવાદી પૂર્વજ છે. એ વધુ પ્રાચીન છે, નાનું હોય છે અને એનો કોઈ ચોક્કસ હેતુ હોય છે.
ટોળા જેવું નહીં?
ના, ટોળું તો ઘનતા અને વૃદ્ધિ ઈચ્છે. જૂથ નાનું રહે અને એનો આધાર સહિયારો હેતુ હોય.
કેવા પ્રકારના જૂથો ગણાવે છે?
મુખ્યત્વે ચાર. શિકારી જૂથ, સાથે મળીને શિકાર કરવા. બીજું, યુદ્ધ જૂથ, દુશ્મન સામે લડવા, જેમાં શિસ્ત જરૂરી છે.
ઓકે.
ત્રીજું, શોક કરનાર જૂથ, કોઈના મૃત્યુ પર ભેગા મળીને દુઃખ વહેંચવા. કેનેટી કહે છે કે કદાચ ધર્મનો ઉદ્ભવ અહીંથી થયો હોય. અને ચોથું, વૃદ્ધિ જૂથ, જેનો હેતુ પ્રજનન અને સમૃદ્ધિ વધારવાનો હોય.
અને આ જૂથોનું મહત્વ શું?
કેનેટીનો તર્ક એવો છે કે આપણી જે મોટી મોટી સામાજિક સંસ્થાઓ છે, આપણું લશ્કર, આપણા ધર્મો, આપણા રાષ્ટ્રો, એ બધાના મૂળિયા ક્યાંક ને ક્યાંક આ જૂના આદિમ જૂથોમાં પડેલા છે.
સમજાયું. જૂથ અને ટોળાની વાત પછી કેનેટી સીધા સત્તાના મૂળ પર આવે છે. ત્રીજો ભાગ, આદેશનો ડંખ, ધ સ્ટિંગ ઓફ કમાન્ડ. આ ડંક શબ્દ થોડો વિચિત્ર લાગે છે, શું છે?
આ બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે સત્તાના મનોવિજ્ઞાનને સમજવા માટે. કેનેટી કહે છે કે સત્તાનો પાયાનો એકમ શું? આદેશ,
ઓર્ડર.
હા, હવે જ્યારે કોઈ વ્યક્તિને આદેશ આપવામાં આવે છે અને એ પણ એની ઈચ્છા વિરુદ્ધ, ત્યારે ખાલી એક સૂચના નથી, એ વ્યક્તિના પોતાના અસ્તિત્વ પર, એની ઈચ્છાશક્તિ પર એક જાતનો હુમલો છે.
ઓ, એમ?
હા, અને આ અનુભવ એ વ્યક્તિના મનમાં એક ઘા જેવો રહી જાય છે, એક ડંખ. એ અપમાનનો, લાચારીનો, ગુસ્સાનો એક અહેસાસ છે જે ભૂંસાતો નથી.
એટલે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આવો ડંખ અનુભવ્યો હશે, ઓફિસમાં, ઘરમાં, સમાજમાં, જ્યારે મરજી વિરુદ્ધ કંઈક કરવું પડે.
બિલકુલ, એ જે અંદર ખટકે છે ને, એ જ આ ડંખ. અને કેનેટી કહે છે કે આ ડંખ મનમાં ભેગો થતો રહે છે, એકઠો થાય છે.
પછી શું થયું?
એ બદલો લેવાની, પરિસ્થિતિ પલટાવવાની રાહ જુએ છે. આ જે દબાયેલો ગુસ્સો છે, એ જ ઘણીવાર બળવો કે ક્રાંતિ પાછળનું એક ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ બને છે. લોકો એવા સમૂહમાં જોડાવા ઈચ્છે છે જ્યાં તેઓ આ ડંખમાંથી મુક્ત થઈ શકે અથવા પોતે બીજાને ડંખ મારી શકે.
સત્તાનું આ મનોવિજ્ઞાન તો બહુ ઊંડું છે, અને ચોથા ભાગમાં સત્તાના આંતરડા, ધી એન્ટ્રિલ્સ ઓફ પાવર, એ શાસકની માનસિકતા પર ફોકસ કરે છે. અને ત્યાં એ પેલો શબ્દ વાપરે છે, પેરાનોયા.
હા, કેનેટી બહુ સ્પષ્ટ રીતે કહે છે કે સત્તા અને પેરાનોયા, એટલે કે વહેમ, સતત શંકાશીલતા, ભ્રમણા, આ બંને વચ્ચે બહુ ગાઢ સંબંધ છે.
શાસક પેરાનોઇડ હોય,
એવું જરૂરી નથી કે ક્લિનિકલ અર્થમાં હોય, પણ સત્તા ટકાવી રાખવા માટે શાસકે સતત સાવધાન રહેવું પડે છે. કોણ દુશ્મન છે, કોણ ષડયંત્ર રચી રહ્યું છે, એના મનમાં સતત આ વિચારો ચાલે છે. આસપાસના લોકો, મિત્ર ઓછા અને સંભવિત ખતરો વધુ લાગે છે.
એટલે આ કોઈ નબળાઈ નથી, પણ સત્તા ટકાવવાની રીત છે.
કેનેટીના મતે, હા, એ એક જાતનું સાધન બની જાય છે. આ સમજાવવા માટે તે ડેનિયલ પોલ શ્મેબર નામના એક જર્મન જજનો કેસ ટાંકે છે, જેમને માનસિક ભ્રમણાઓ હતી.
અચ્છા.
કેનેટી કહે છે કે શ્મેબરની જેમ જ પેરેનોઇડ શાસક પણ દુનિયાને પોતાની વિરુદ્ધ રચાયેલા એક જાળા તરીકે જુએ છે, જેને કાબૂમાં રાખવું જરૂરી છે. એટલે જાસૂસી, વિરોધીઓનું શુદ્ધિકરણ, વફાદારીની સતત માંગણી, આ બધું એ મૂળભૂત પેરેનોયામાંથી આવે છે. સત્તા જાણે શાસકના પોતાના અંદરના ડર સામે એક બચાવ કવચ બની જાય છે.
અને હવે આવીએ પુસ્તકના છેલ્લા અને કદાચ સૌથી વધુ હચમચાવી દેનારા ભાગ પર, બચી જનાર, ધ સર્વાઈવર. આ શું છે?
આ કેનેટીના તર્કનો ક્લાઇમેક્સ છે. એ કહે છે કે સત્તાની સૌથી ઊંડી, સૌથી આદિમ ઈચ્છા કઈ? તો કે બીજાઓનો નાશ થાય અને પોતે બચી જાય, સર્વાઈવ કરે.
મતલબ
શાસક માટે વિજયની પરાકાષ્ઠાની ક્ષણ કઈ? જ્યારે એ યુદ્ધભૂમિમાં કે ફાંસીના માંચડે મરેલા લોકોની વચ્ચે એકલો જીવતો ઊભો હોય. કારણ કે મરેલા લોકો ક્યારે પડકાર ફેંકી શકતા નથી.
આ તો ભયાનક લાગે છે.
ઇતિહાસમાંથી પુરાવા આપે છે. ભાઈઓને મારીને ગાદી મેળવતા સુલતાનો, ગ્લેડિએટરની રમતો જોઈને ખુશ થતા રોમન સમ્રાટો, સામૂહિક હત્યાનો આદેશ આપતા સરમુખત્યારો.
ઓકે.
તે કહે છે કે બીજાનું મૃત્યુ શાસકને પોતાની શક્તિનો, પોતાની અજેયતાનો પાક્કો અહેસાસ કરાવે છે. આ બચી જનાર બનવાની ભૂખ જ સત્તા સાથે જોડાયેલી હિંસા અને ક્રૂરતાને સમજાવી શકે છે. અને ટોળું તો આ ઈચ્છા પૂરી કરવા માટેનું પરફેક્ટ હથિયાર બની શકે છે.
અદ્ભુત અને સાથે સાથે ડરાવણું વિશ્લેષણ છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશા તારવવા હોય તો કયા મુદ્દાઓ પર ભાર મૂકીશું?
મને લાગે છે કે 4-5 વસ્તુઓ ખાસ ધ્યાન રાખવા જેવી છે. પહેલું, પેલો સ્પર્શનો ભય અને ટોળામાં એનું ઉલટાઈ જવું. આપણી વ્યક્તિગત સ્પેસ અને ટોળામાં એનું ઓગળી જવું, જે આપણને ડિસ્ચાર્જનો અનુભવ કરાવે છે. આપણે ત્યાં ગુજરાતમાં ગરબા રમીએ કે કોઈ મોટા ધાર્મિક મેળાવડામાં જઈએ, ત્યારે જે એકાત્મતા અનુભવાય છે એ કદાચ આનો જ પડઘો છે.
બરાબર. બીજો મુદ્દો,
ટોળું એક જીવંત અસ્તિત્વ જેવું છે. એ વધવા માંગે છે, એમાં સમાનતા હોય છે, એ ઘટ્ટ થવા માંગે છે, એની એક દિશા હોય છે. એ અતાર્કિક અને લાગણીશીલ હોય છે. એની શક્તિનો સારો પણ ઉપયોગ થાય અને ખરાબ પણ. આપણે ક્યારેક ટોળા દ્વારા થતી હિંસા જોઈએ છીએ, કે પછી સોશિયલ મીડિયા પર ઓનલાઈન મોબિંગ, એ આની ડાર્ક સાઈડ છે.
અને ત્રીજું,
પેલો આદેશનું ડંખ ખરું ને?
હા, આદેશ અને તેનો મનોવૈજ્ઞાનિક ડંખ. આ આપણને પાવર ડાયનામિક સમજાવે છે. ઓફિસ હોય કે ઘર કે સમાજ, જ્યાં પણ હાયરાર્કી છે ત્યાં આ ડંખ હાજર હોઈ શકે છે અને એ લાંગવા ગાળે ગુસ્સો અને વિરોધ પેદા કરી શકે છે. અને ચોથો, જે મને સૌથી વધુ વિચારતા કરી મૂકે છે, બચી જનાર સત્તાના આદર્શ તરીકે. આ બહુ જ ગંભીર વાત છે કે સત્તાનો અંતિમ ગોલ કદાચ શાસન ચલાવવાનું નહીં, પણ બીજાને હરાવીને પાછળ છોડીને પોતે ટકી રહેવાનો છે. આ રાજકીય નેતાગીરીને સમજવામાં એક અલગ પરિપ્રેક્ષ્ય આપે છે, જો કે સાવચેતીથી વાપરવું પડે.
અને છેલ્લો મુદ્દો ગયો,
સત્તા અને પેરાનોયાનો સહજીવી સંબંધ. કે શાસક માટે શંકા અને નિયંત્રણ એ નબળાઈ નહીં પણ ટકી રહેવા માટે જરૂરી સાધનો બની જાય છે. આ પાંચ મુદ્દા મને લાગે છે કેનેટીના વિચારનો નિચોડ છે.
પુસ્તકની ભાષા પણ એવી છે કે અમુક વાક્યો સીધા મગજમાં ઉતરી જાય.
હા, ખરેખર ધારદાર અને કાવ્યાત્મક. ચાલો એવા કેટલાક વિચારો યાદ કરીએ.
જેમ કે પહેલું જ વાક્ય, માણસ અજાણ્યાના સ્પર્શથી વધુ કશાથી ડરતો નથી. આ ભય જ માણસ પોતાની આસપાસ બનાવેલા તમામ અંતર નક્કી કરે છે. કેટલી સાદી પણ ઊંડી વાત છે આપણી એકલતા વિશે.
બિલકુલ. અને એની સામે પેલું ટોળા વિશેનું વાક્ય, માત્ર ટોળામાં જ માણસ સ્પર્શના આ ભયથી મુક્ત થઈ શકે છે. ભીડમાં શરીર શરીર સાથે દબાય છે. ટોળાના ડિસ્ચાર્જમાં બધા ભેદભાવો દૂર થાય છે અને બધા માણસો સમાન અનુભવે છે. આ સમજાવે છે કે ભીડનું આકર્ષણ કેમ હોય છે.
અને સત્તાના ડંખ વિશે, દરેક આદેશ એક ડંખ છોડી જાય છે. પોતાની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવા મજબૂર થયેલ માણસમાં ઈજાની ભાવના રહી જાય છે. આ આદેશનો અવશેષ તેની અંદર સક્રિય રહે છે, ઉલટાવવાની તકની રાહ જોતો હોય છે. આ તો પાવર અને રેઝિસ્ટન્સની આખી સાયકોલોજી કહી દીધી.
અને છેલ્લે પેલો બચી જનારવાળો વિચાર, બચી જનારની ક્ષણ એ સત્તાની ક્ષણ છે. મૃતકોથી ઘેરાયેલા ઊભા રહીને વિજયની લાગણી એ શાસકનો સૌથી પ્રાચીન અને ગહન સંતોષ છે. મૃતકોની સંખ્યા જેટલી વધારે, બચી જનાર તેટલો મહાન. આ વાંચીને તો હલી જવાઈશ. સત્તાની પાછળની કાળી બાજુ દેખાય.
આ બધા વિચારો બહુ જ ઊંડા છે, પણ આજની દુનિયામાં રોજબરોજના જીવનમાં આ સમજ કઈ રીતે કામ લાગે? આપણા માટે શું ઉપયોગી છે આમાંથી?
અરે, ઘણી રીતે. પહેલું તો રાજકારણને સમજવામાં, ખાસ કરીને જે પોપ્યુલિસ્ટ નેતાઓ હોય છે, જે લોકપ્રિયતા પર વધારે આધાર રાખે છે, તેઓ કેવી રીતે ટોળાની લાગણીઓનો ઉપયોગ કરે છે, આપણે વિરુદ્ધ તેઓ, એક સહિયારો દુશ્મન બનાવવો, ગૌરવની વાતો કરવી. કેનેટી વાંચ્યા પછી આ બધું વધુ સ્પષ્ટ દેખાય.
હા, એ વાત સાચી. એટલે આપણે વધુ વિવેક રાખી શકીએ.
બરાબર. બીજું, સોશિયલ મીડિયા. આજકાલના ઓનલાઈન ટોળા, જેને ટ્રોલ આર્મી કે કેન્સલ કલ્ચર કહીએ છે, એ તો કેનેટીના ઝડપી ટોળાનું ડિજિટલ રૂપ જ છે. કેમ ઓનલાઈન ગુસ્સો આટલો ઝડપી અને બેફામ બની જાય છે એ સમજવા માટે આ પુસ્તક મદદ કરે.
અને કામકાજની જગ્યાએ, ઓફિસમાં,
ત્યાં પણ લાગુ પડે. કોર્પોરેટ કલ્ચરમાં પેલો આદેશનો ડંખ બહુ જોવા મળે. મેનેજરની સ્ટાઇલ, કર્મચારીઓનું મોરલ, ઓફિસ પોલિટિક્સ, આ બધું સત્તા અને આદેશની રમતો સાથે જોડાયેલું છે.
અને સૌથી અગત્યનું, આપણા પોતાના માટે વ્યક્તિગત રીતે શું શીખવા મળે?
સૌથી મોટી શીખ તો આત્મજાગૃતિની છે. આપણે પોતાને પૂછી શકીએ કે શું આપણે પણ ક્યારેક ટોળાની માનસિકતામાં વહી જઈએ છીએ? શું કોઈ વિચારધારા કે ગ્રુપ પ્રત્યે એટલા વફાદાર બની જઈએ છીએ કે આપણી પોતાની વિચારવાની શક્તિ જ જતી રહે?
એટલે કે ગ્રુપ થિંકથી બચવાની ચેતવણી.
હા, બરાબર. પોતાની સ્વતંત્ર વિવેક બુદ્ધિ જાળવી રાખવી કેટલી જરૂરી છે એ આ પુસ્તક યાદ કરાવે છે. ટોળાના આકર્ષણ સામે સભાન રહેવું.
સાચી વાત. મારા માટે તો આ પુસ્તકમાંથી જે સૌથી મોટી વાત ઉભરી આવી એ છે કે આપણી અંદર જે આદિમ વૃત્તિઓ છે, ટોળામાં ભળવાની, બીજા પર હાવી થવાની, ટકી રહેવાની, એ આજે પણ એટલી જીવંત છે. આપણે ગમે તેટલા સિવિલાઇઝ્ડ થયા હોવાનો દાવો કરીએ, પણ આ બધું અંદર ક્યાંક ને ક્યાંક ચાલતું જ રહે છે.
હું તમારી સાથે સંમત છું. અને મારા માટે સૌથી મૂલ્યવાન પાઠ એ છે કે માનવ વર્તનને સમજવા માટે ખાલી રાજકારણ કે અર્થશાસ્ત્રના ચશ્મા પૂરતા નથી, એની પાછળના ઊંડા મનોવૈજ્ઞાનિક કારણો સમજવા પડે. કેનેટી આપણને એ સમજવા માટે એક નવી વોકેબ્યુલરી આપે છે. સ્પર્શનો ભય, ડિસ્ચાર્જ, ડંખ, બચી જનાર, પેરાનોયા, આ શબ્દો આપણને દુનિયાને અને કદાચ પોતાની જાતને પણ એક અલગ રીતે જોવામાં મદદ કરે છે.
બિલકુલ. અને અંતે તો આ પુસ્તક એક જોરદાર ચેતવણી છે. એ યાદ અપાવે છે કે વ્યક્તિગત સ્વતંત્રતા કેટલી નાજુક છે અને સત્તાની લાલસા કેટલી ઊંડી અને ખતરનાક હોઈ શકે છે. આપણને વિચારતા કરી મૂકે છે કે આ શક્તિઓ વિશે જાગૃત રહીને આપણે વધુ સારો, વધુ માનવીય સમાજ કેવી રીતે બનાવી શકીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.